તારીખ 3/5/1992 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 54 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
પ્રશ્ન એ કારણે થવા યોગ્ય છે કે વર્ષો સુધી સાંભળ્યા પછી દશાએ નથી પહોંચ્યા, અને એ દશાએ નથી પહોંચાતું, એ આગળ નથી વધાતું, તો આમને કેમ આગળ વધાઈ ગયું સાંભળીને? એ દ્રષ્ટિકોણથી પ્રશ્ન ઉઠાવ્યો હતો. જો કે એ વિષય આપણે આ વખતને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની એમનો જે જીવન પરિચય છે એમાં ખોરેલો છે. પાત્રતા એમના વચનો ઉપરથી ખુલી છે, બાકીનો વિષય સિદ્ધાંત છે એના ઉપર કરેલો છે. પાત્રતામાં તો ઉત્કૃષ્ટ પાત્રતા એ દ્રષ્ટિ હતી કે ઘણું શાસ્ત્ર વાંચન કર્યા પછી પણ એમને શાંતિ નહોતી મળી, આત્મશાંતિ નહોતી મળી. દિગંબરતા, મૂળ દિગંબરતા એટલે કલાકો સુધી ભગવાનની પૂજા વગેરેની ક્રિયામાં રહ્યા પછી પણ એમને આત્મશાંતિ મળી. થોડુંક યોગ સાધના કરવા ગયા પણ એમાં પણ એમને કઈ આત્મશાંતિ મળી નથી. આત્મશાંતિની તીવ્ર ઝંખના હતી, અને એ પરિસ્થિતિ એવી હદે પહોંચી હતી કે જે વર્તમાને એમની જે વિકલ્પ વાળી પરિસ્થિતિ હતી એ અસહ્ય દુઃખદાયક લાગતી હતી. અસહ્ય એટલે એમના શબ્દોમાં એમ કહીએ કે કાં તો વિકલ્પ છૂટી જાય અને કાં તો પ્રાણ છૂટી જાય, એટલી વેદના હતી. એટલે આત્મશાંતિની ભાવના વેદનાપૂર્વક હતી એમ નહીં, પણ એટલી વેદનાપૂર્વક હતી કે જે વેદનાથી પ્રાણ પણ છૂટી જાય, શરીર છૂટી જાય. એમની પાત્રતાની ચરમસીમા બતાવે છે, છેલ્લી હદ બતાવે છે, એક્સ્ટ્રીમ પોઈન્ટની પાત્રતા છે. હવે જ્યારે આટલી બધી પાત્રતા હોય ત્યારે આટલી ભાવના પાછળ કુદરત બંધાયેલી છે, ચૈતન્યની જે ભાવના છે એમાં કુદરત બંધાયેલી છે. નહીતર ક્યાં અજમેરના એક મારવાડી અજાણ્યા, ત્યાં તો હજારો મારવાડી રહે છે, અજમેરમાં તો મારવાડ દેશ છે, અને ક્યાં એક સૌરાષ્ટ્રના ખૂણામાં રહેલું સોનગઢ. આજે અજમેરમાં એક ખૂણામાં કોઈ આવડું ગામડું હોય તો માણસ કેવી રીતે જાય? આપણે જ વિચારીએ ક્યાંથી 600 માઇલ કોઈ નાના ગામડામાં જવું હોય રાજસ્થાનના, તો બહુ મોટું આકર્ષણ હોય તો જાય માણસ, નહીતર કોણ જાય અજાણ્યા સ્થળમાં? કુદરતે આત્મધર્મ પહોંચ્યો, આત્મધર્મની શરૂઆતના એ પિરિયડ હતો એટલે પ્રચાર અર્થે મોકલેલું આત્મધર્મ પહોંચ્યો. કોઈ ગ્રાહક થયા તો એવું નતું, પણ કોઈ એમ કે ભાઈ આ સમાજમાં કોણ કોણ એમ કે ધાર્મિક વૃત્તિ વાળા છે કે ધર્મના રસ વાળા છે, મોકલો આપણે સરનામા મેળવીને. આપણે કેમ પ્રચાર કરીએ એવી રીતે, પ્રચારના હેતુથી ગયેલો એમાં જે હું એમને શટકારક નથી, શાસ્ત્રમાં શટકારક નું શટ આવશ્યક, શટ આવશ્યક નથી ને એક જ આવશ્યક છે એ ઉપરનું એમને પ્રવચન જયારે જોયું આગળ પાછળ રેફરન્સ ત્યારે એમને ગુરુદેવના પ્રવચન માંથી આત્મશાંતિ નિદન થઈ. તરસ લાગ્યું હોય ને ભેજવાળી હવાની ગંધ આવે, પાણી ક્યાંય ન મળતું હોય તો આની પર જોઈએ આની પરથી કેમ ભેજવાળી હવા આવે છે, પાણીની ગંધ છે, આ હવામાં પાણીની ગંધ છે અને મને તરસ લાગે છે. એટલે એમણે 600 માઇલની મુસાફરી એક શાંતિની ગંધ પાછળ કરી દીધી. નહીતર તે દિવસે એટલી કઈ વાહનોની સવલત નહોતી, આવાગમનની ટ્રેનોની આટલી બધી સગવડ નહોતી, પોતાને જરૂરત લાગી હતી અને તીવ્ર જરૂરત લાગી હતી. આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ જુઓ તો ઘણી જ નબળી આર્થિક સ્થિતિમાં હું ચાલતા હતા એ દિવસોમાં, છતાં આવ્યા અને જ્ઞાન ને રાગ જુદા છે એ સાંભળ્યા. સાધારણ વાત લાગે આપણને તો સેંકડો વાર જેને ગુરુદેવને સાંભળ્યા છે એને તો એ જ્ઞાન ને રાગ જુદા છે એ વાત કેવી સામાન્ય લાગે. એમને તો એ પરિણામનું કારણ છે. ગુરુદેવ ની વાણી માં આત્માનો રણકાર છે એ પણ એમને એમના આત્માથી આત્માનો અનુસંધાન થયું. અને ગુરુદેવની વાણીમાં એમને જોયું કે આત્મશાંતિ વગેરે આ વિષય આવી ગયું. ગુરુદેવની ના વચન ઉપર પ્રતીતિ આવ્યા વિના ગુરુદેવના વચન આટલી વખત સાંભળ્યા પછી એટલી પ્રતીતિ નથી આવી આપણને, એટલી પ્રતીતિ એમને પહેલી વખત સાંભળીને આવી છે. યોગ્યતા શું કામ કરે છે, પાત્રતા તીવ્ર પાત્રતા શું કામ કરે છે કે ગુરુદેવને પ્રતીતિ આવી છે કે આ મહાપુરુષ છે, એમના વિષનો રામબાણ છે. ગુરુદેવની પ્રતીતિ, એમના વચનની પ્રતીતિ, એ વચનનો વિષય જે આત્મા છે એનું સ્વરૂપ નિર્ણય પણ એમ કરી દીધું, જે સમ્યક દર્શનનું કારણ સ્વરૂપ નિર્ણય છે એ પણ એમણે કરી દીધું. અને જ્ઞાન ને રાગ જુદા છે, એ જ્ઞાન ને રાગના જુદાપણાનું જે ભેદ વિજ્ઞાનનો પ્રયોગ કરવો એ પ્રયોગ ચાલુ કર્યો. ક્યારથી? સાંભળતા વેત. જે વાત સાંભળવા મળે અને સાંભળતા વેત એનો પ્રયોગ જો ચાલુ થાય તો પણ એ વર્તમાન પાત્રતા નિશાન છે, ઉત્તમ પાત્રતા. એટલે એ પ્રયોગ સંબંધીનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ તો એમણે સાંભળીને તરત ચાલુ કરેલો છે. પછી એ પુરુષાર્થનો જે કરંટ ઉત્પન્ન થયો, કારણ કે એ સંવેગ છે, આત્માનું લક્ષ્ય થયા પછી આત્મા તરફનું જે જોર ઊભું થાય છે, આવેગ આવે છે પરિણામ, એ આવેગ ને વિશેષણ સંવેગ તરીકે આપેલું છે. કેમ કે સમ્યક દર્શનનું કારણ થશે માટે એને સંવેગ કહે છે. સમસંવેગ નિર્વેદાસ્થાન રૂપમાં સંવેગ શબ્દ છે ને, એ આ સંવેગ છે. સંવેગ વેગ નિર્વેદ નિર્વેદ વૈરાગ્ય છે. કેમ કે તો આત્મા તરફનો વેગ ઉપડે કે બીજી બાજુના વેગ છૂટી જાય તો જ આત્મા તરફનો વેગ ચાલે. એક જ બાજુનો વેગ છે અને બીજી બાજુના વેગ છૂટી જાય એને નિર્વેદ કહે છે. એટલે જ્યારે પરિણામની અંદર તીવ્ર વેગ હોય, શુભ કે અશુભ તો પણ ઊંઘનો આવે, તો આ તો શુદ્ધાત્મા તરફનો વેગ હતો, ક્યાંથી નિંદ્રા આવે? અને યોગની પ્રેક્ટિસ કરેલી એટલે રાત્રે ધ્યાનમાં બેસવું કલાકો સુધી, તો એમ એક સામાન્ય પ્રેક્ટિસ હતી, સામાન્ય પ્રકાર હતા. એટલે એ તો સ્વરૂપ સન્મુખતાના પુરુષાર્થમાં નિવૃત્તિ મળી ગઈ. રાતનો રાતનો ટાઈમ એટલે નિવૃત્તિ મળી ગઈ, કેમ કે પછી કોઈ પ્રવૃત્તિ તો ઉપયોગની રહી નહીં. તે દિવસે સમિતિમાં અત્યારે જે કોઠાર છે, એ તો અમે પણ ત્યાં ઉતરેલા છે. અને 20-25 ભાઈઓને શું હોય, એમનો મોટો રૂમ છે, 25 ગાદલાનો કબાટો, એમાં ગાદલા ઓશિકા અને હૃદયો ઉદળા પીડ્યા હતા, સાથે લઈ કબાટી મૂકી દે આવાગમન જાજા માણસો નું હતું. હું તો 13-14 સાલમાં આવ્યો, ત્યાં સુધી તો બહુ જાજા માણસો નું આવાગમન એટલું બધું નહોતું. મારા કરતા પણ 11 વર્ષ પહેલા આવી ગયા, 2002 માં. એટલે એ સમિતિના કોઠારના ઓરડાના ખૂણામાં બેસી ગયા, અનુભૂતિ લઈને એટલો બધો આત્મામય પરિણામોનો એક પરિણામની અંદર મસ્તી કયો કે ધૂન કયો, ધૂન જેને કહીએ, આત્માની ધૂન એમ કહેતા હતા એ. 15 દિવસ ક્યાં ગયા એ મને ખબર નથી પડી. ત્યાર પછીના 15 દિવસ કેવી રીતે પસાર થયા એ મને યાદ નથી, પણ એમના ઘરેથી એક તાર આવ્યો. મમ્મીની અંદર હિન્દુ મુસલમાનનો ઉલટ ફાટી નીકળ્યો, એમણે એમ કહ્યું કે હું કદાચ મુંબઈ જઈશ. એટલે ખરીદી ધંધાના કામે મુંબઈ આવવાના વાત જતા હતા, સોનગઢ પણ જવું છે, એમ બંને પ્રકારની વાત ઘરમાં વાંચી દરમિયાન ચાલેલી. અને 15 દિવસ સુધી ક્યાં ગયા છે એ કોઈ સમાચાર મળ્યા નહીં ઘરે. વાત નહીં લખેલી કે હું સોનગઢ આવ્યો છું તો મુંબઈ આવ્યો છું. એટલે મુંબઈના તોફાનો જે છાપાના સમાચાર થી કુટુંબમાં જે ચિંતા થઈ, આ છે ક્યાં, મુંબઈમાં છે ને, છે તો છે તો શિક્ષણ કુશળ છે. એટલે એ લોકોએ બે જગ્યાએ તાર મૂક્યા, મુંબઈ તાર મૂકો જ્યાં ઉતરતા હતા, એક સોનગઢ તાર મૂક્યો. વાયર વેલફેર તારથી ખબર આપો કે કુશળ છે. તારા આવ્યો ત્યારે એમને ખબર પડી કે 15 દિવસથી હું આયા છું, એમને સમાચાર આપ્યા નથી, એને કઈ ચિંતા થઈ છે. પછી અમે તાતે સમાચાર આપી દીધા, હું સોનગઢ છું, મજામાં છું. એના ઉપરથી કહેતા હતા 15 દિવસ ક્યાં ગયા, જો તાર નો આવ્યો તો એ મને ખબર ન પડે કે આ 15 દિવસ સુધી ગયા છે. એટલી ધૂનમાં હતા એ. બહુ જોરથી પ્રવેશ છે માર્ગમાં, પ્રવેશ બહુ ઝડપથી થઈ. એક તો એવું થયું કે ક્યારેક ક્યારેક ગુરુદેવને સાંભળવા આવવા માંડ્યા, ત્રણ ચાર વર્ષે એક દાંતો આવ્યા છે, પછી પાછા ચાર પાંચ વર્ષે આવ્યા છે, પછી સાત વર્ષે આવ્યા છે. એટલે મને મળ્યા ત્યારે એ સાત વર્ષ પહેલા પહેલા હતા, સોળમી સાલમાં મળ્યા. એ 2009 માનસ્તંભ ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલા છેલ્લા એટલે સાત વર્ષ આવ્યા હતા. દરમિયાનમાં થયું એવું કે એમની આર્થિક સ્થિતિ જે કથળી, એટલે એમને અજમેરની દુકાન બંધ કરીને વાઇન્ડ અપ કરીને કલકત્તા જવું પડ્યું, ખાલી આજીવિકા અર્થે. કલકત્તા તો પહેલા એટલા જ ગયેલા, ફોન પરિવારને લઈને જવામાં તો મોટા શહેરમાં તો રહેવાના રહેણાંકની જગ્યાનો પ્રોબ્લેમ થાય, એટલે એટલા જ ગયેલા. પછી મા રમેશભાઈ મોટા દીકરા ગયેલા થોડા ટાઈમમાં સાથે, બંને બાપ દીકરો એટલા ઠીક ઠીક એમ ટાઈમ રહ્યા છે. પછી પરિવારને પ્રોબ્લેમ છે, પણ આર્થિક પ્રતિકૂળતા મોક્ષ માર્ગ ને નડતી નથી એનો પણ એ જીવન દ્રષ્ટાંત છે. આપણી પાસે રમેશભાઈ મોટા દીકરા છે, એ સાથે આવેલા શરૂઆતમાં, એ કોલેજમાં પણ ત્યાં ભણતા પણ ખરા, અને બજારના કામમાં પણ સાથ આપતા હતા. એકવાર કહેતા હતા કે ટ્રામનો એકાનો બચાવવા માટે 5 માઇલ ચાલી નાખેલું છે, ટ્રામમાં એકાનામાં તો 5 માઇલ મુસાફરી કરી હોય તો કલકત્તામાં થતું નહીં. એકાનો બચાવવા માટે 5 માઇલ હું ચાલેલો છું. આર્થિક સ્થિતિ કેવી હશે એ વિચારવા જેવો વિષય તો, પણ એમને જે સત્સંગના વિયોગમાં પણ અંતર પુરુષાર્થ કરીને જે દશા જમાવી છે તો પ્રત્યક્ષ પરિચયમાં જે ખ્યાલ આવે એ તો પુસ્તકથી ખ્યાલ આવે એવું જ નથી. ભલે પુસ્તકમાં એમની ભાષાનો કોર્સ ઘણો છે, એમની વાણીમાં કોર્સ ઘણો છે, પણ જે પ્રત્યક્ષ પરિચયમાં એમને સાંભળ્યા હોય અને જે એમની દશાનો અંદાજ આવે એટલો તો પુસ્તકથી ન આવે. ઘણી પરિણતિની જમાવટ કરેલી અને એકલે હાથે એમને તો શું છે અનુભવ જ્ઞાન માંથી ઘણો ખ્યાલ આવેલો છે. એમ એવું છે કે સ્વાનુભવ માં જ્ઞાન પ્રમાણ થાય છે, અને સ્વાનુભવમાં જે અનુભવ પ્રમાણ જ્ઞાન છે એ વસ્તુના બંધારણનું અનુભવ જ્ઞાન છે. દ્રવ્યગુણ પર્યાય અનુભવમાં આવી ગયા. દીપચંદજી અનુભવ પ્રકાશમાં એમ કહે છે કે દ્રવ્યગુણ પર્યાયનો યથાર્થ અનુભવ એ જ આત્માનો મનો અનુભવ છે, એવી પણ એક વ્યાખ્યા એમણે કરી છે. અને એ હિસાબે પણ એમને અનુભવથી પણ ઘણી વાતો કરી છે, અસાધારણ કરી છે. ખાલી જાણવાનો વિષય મુખ્યતા થવી જોઈએ.
ન થાય
એક પણ વિપર્યાસ લે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય એ ગુરુદેવનો પરમાગમ સારમાં વચન છે. 84 માં કેવો બોલ છે, એક પણ વિપર્યાસ લે તો અનુભવ ન થાય. અનુભવના કાળે જ થાય છે, એ પહેલા તો કલ્પના છે, ભેદ કલ્પના છે. ખરી વાત એ છે કે જીવ સમ્યક દર્શન પહેલા જે દ્રવગુણ પર્યાયથી વસ્તુના સ્વરૂપને સમજવાનું વિચાર કરે છે ત્યારે વિકલ્પ બુદ્ધિ સહિત કરે છે, અને અનુભવી જીવને ભેદનો વિચાર કે ભેદનું જ્ઞાન નિર્વિકલ્પ બુદ્ધિથી હોય છે. શું વિકલ્પ બુદ્ધિ? હા, એ કલ્પના બુદ્ધિ છે. શું એ ભેદ બુદ્ધિ છે? ભેદભાષિત બુદ્ધિ છે. અને એમાં એ વિકલ્પો નિરાકુળ શાંતિ નથી લાવી શકતા, આકુળતામાં હોય છે. મને તત્વના વિચારો સ્વાનુભવમાં તો નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ છે, એટલે નિર્વિકલ્પ બુદ્ધિ થઈ ગઈ કે હું સ્વરૂપ જ કરીને નિર્વિકલ્પ છું. એટલે ઉદયના તમામ પ્રસંગો સ્વપ્નવત લાગે છે. સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દિશા. બધા જ પ્રસંગો પોતાના હો પ્રતિકૂળતાનો હોય બધા સ્વપ્ન છે. ધ્રુવ તરફનું જે પરિણમન છે એ જાગ્રત છે, બાકી બધું સ્વપ્ન છે. જાઓ, કેમ કે ધ્રુવને કઈ સ્પષ્ટ શ્રદ્ધાનું બળ તો એમના પરિણામમાં એટલું વ્યક્ત થતું હતું કે આ કાળે ક્ષાયિક સમ્યક દર્શનની મૂર્તિ સમ્યક દ્રષ્ટિ હોય એનું સેમ્પલ જોવો હોય તો એ જીવંત મૂર્તિ હતા. સ્વીકારીએ છીએ જોવું હોય તો આવા ધર્માત્મા નો ભેટો થાય તો ભાસ તો આવી જાય કે ક્ષાયિક હોય તો આવું હોય. કોને કહેવાય એ સમજવા મળે. ભેદ સંબંધીના અને અભેદ સંબંધી વિપરીત સમજણ હોય તો સિદ્ધાંત થી વિરુદ્ધ વિપરીતતા છે. ભેદ સંબંધીની પણ વિપરીતતા અને અભેદ સંબંધીની પણ વિપરીતતા. ગુણ ભેદ છે અને પર્યાય ભેદ છે, એમાં પણ મતિ વિપરીત કામ કરતી હોય. અને જે અનંત ગુણનું અભેદ સ્વરૂપ છે અથવા જે દ્રવ્ય સામાન્ય છે સ્વભાવ, જેને આપણે સ્વભાવ શબ્દ કહીએ છીએ, એ સંબંધે પણ વિપરીતતા હોય. વસ્તુ તો લક્ષમાં જ્ઞાનમાં આવતી ન હોય અને આ જીવ કઈ ને કઈ કલ્પના કરતો હોય. કેમ કે ગુણનો વિચાર કરતો જાણે એક વસ્તુ જુદી હોય એવું એને લાગે કે જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણ તો એક આત્માની વિશેષતા છે, એના બદલે જ્ઞાન ગુણને એવો જુદો પાડીને વિચારે કે જાણે આત્મા સાથે સંબંધ ન હોય, તો એ ભેદ વિપરીતતા છે. અને અભેદની પણ વિપરીતતા છે, કેમ કે એમાં દ્રવ સાથે ગુણની અભેદતા પણ છે અને ભેદ પણ છે. ભેદ સંબંધની પણ વિપરીતતા છે અને અભેદ સંબંધની પણ વિપરીતતા છે, એટલે બે વિપરીતતા સાથે રહે છે. અહમ બુદ્ધિ થવી, પોતાપણાનો અનુભવ થવો, પોતા રૂપે અનુભવ થવો, પોતાપણો થયું. જીવ અધ્યવસાન કારણ કર્મથી બંધાઈ ગયા તે મોક્ષ માર્ગે સ્થિત જીવો મુકાય તો શું કરે ભલા. 267 છે. તિરિંચ નારક દેવ માનવ પુણ્ય પાપ વિવેચજે તે સર્વ રૂપ નિજને કરે છે જીવ અધ્યવસાન થી. આમાંથી તો કઈ સીધું નીકળે એવું નથી લાગતું, આમાંથી કઈ આશ્રય કર્મ બંધ થાય છે એમ કેવું હોય તો એ તો પરાશ્રય છે. આશ્રય એટલે અહંપણું કર્યું, ત્યાં કર્મના ઉદયમાં અહંપણું કર્યું કે મારા ઉદય આવ્યો. આપણે શું કહીએ છીએ, એમ પ્રતિકૂળતા થઈ તો એમ કે અરે મારે આકરો ઉદય આવ્યો, અનુકૂળતા થઈ તો કે અમારે બહુ સારો ઉદય ચાલે છે. તો પોતાપણું કરે જ છે ને, આશ્રય કરે છે કે હું પોતાપણું નિમિત્તમાં કરે છે, પણ એ નિમિત્તનો આશ્રય પોતાપણે કરે છે. એટલે ત્યાં નિમિત્ત નિમિત્તના સ્થાનમાં નથી રહેતું, પણ નિમિત્તને જ પોતાનો ઉપાદાન સમજે છે એમ છે, એમ કેવું છે. દ્રવ એટલે પોતે, દ્રવનો આશ્રય લ્યો એટલે પોતાનો પોતાના સ્વરૂપનો આશ્રય લ્યો એમ કેવું છે. પર્યાય માં દ્રવ નિમિત્ત છે એ તો એક જ્ઞાન અને જ્ઞેયની અપેક્ષાએ સ્વજ્ઞેયની અપેક્ષાએ ઘટાવી શકાય છે. પણ બધે કઈ એમ કહેવા માંગતા હોય એવું નથી, એમ પરદ્રવ જ્ઞાન ને નિમિત્ત છે, એમ એક અપેક્ષાએ સ્વદ્રવ જ્ઞાન ને નિમિત્ત છે. ગુરુદેવ નો પ્રશ્ન પૂછો તો ભાવનગર વધારે ના, રાત્રિ ચર્ચામાં એક પ્રશ્ન પૂછો કે જ્ઞાન ગુણ છે, આત્મામાં જ્ઞાન નામની શક્તિ છે અને ઉપયોગ છે એ જ્ઞાન ગુણનો વેપાર અથવા પર્યાય છે, તો એ ઉપયોગ અને જ્ઞાન ગુણ વચ્ચે સંબંધ શું? આ પ્રશ્ન પૂછો તો રાત્રિ ચર્ચામાં ત્યારે ગુરુદેવે એમ કહ્યું નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. જયારે સ્વાનુભવ થાય ત્યારે આનંદ ઉપજે, જયારે આત્મા નો અનુભવ થાય ત્યારે આપોઆપ આનંદ ઉપજે, તો અનુભવ કર્યો આનંદ શું કરવા ઉપજ્યો? આનંદ ગુણ ને ત્યારે પ્રગટવામાં નિમિત્ત નિમિત્ત લાગુ પડી જશે. આ બધા આંશિક શુદ્ધ પરિણામ, પણ આનંદ તો એક એવો ગુણ છે કે જે અછાનો ન રહે, અનુભવમાં અછાનો ન રહે, કેમ કે એવો આનંદ ક્યારે આવ્યો નથી, એવો અપૂર્વ આનંદ છે, માટે એની વિશિષ્ટતા અનુભવ ગોચર થાય છે. બાકી તો અનંતા ગુણમાં તો કેટલાક તો ભેદથી સમજાતા નથી, એવું જ્ઞાન પણ ઉગાડવાનું નથી હોતું બધાને. યથાર્થતા ઉત્પન્ન કરવા માટે પણ સમજણ કરવામાં જરૂર ઊભી થાય છે. જે મોટી મોટી વાત છે એ તો સમજવામાં આવે કે આત્મા એક પદાર્થ છે, એને પોતાની શક્તિઓ છે, અવસ્થા છે, એ પલટાય છે, એકની અવસ્થા પોતાની જ રહેતી નથી, તો મોટી મોટી વાત સમજાય. પણ એના ઉપરથી પછી અનુભવ કરીને એને પ્રમાણ કરવી જોઈએ.
જે કઈ સમજો છે એને લાસ્ટ
નાજીના સમય એને આખરે રૂપ નહીં આપવું જોઈએ સમજણનું, કેમ કે જે અનુભવ થયો નથી ત્યાં સુધી એને જિજ્ઞાસા મળે. પદાર્થમાં હુંપણાનો પુરુષાર્થ થાય તો મનનો નાશ થાય, નહીં તો મન જીવતું જ રહે. મન મરે ક્યાંથી? જે આત્મા મન રહિત અનંત ચૈતન્ય પ્રકાશનો પુંજ છે, એવી અનંત પ્રકાશની પ્રત્યક્ષતા છે કે જેમાં મનનું ક્યાંય સ્થાન નથી, એવો હું છું એમ જ્યારે પ્રત્યક્ષતાનું જોર આવે તો મન મરે. ગજબનો વિષય છે કે ક્યાંનું ક્યાં ક્યારે જાય એનો ખ્યાલ કરવાની જરૂર નથી. એની ઉપેક્ષા થાય એ જ પૂરતું છે, એના જવા માટે એની ઉપેક્ષા થાય એ જ પૂરતું છે. અને જ્યાં સુધી એવું મનરહિત પોતાનું સ્વરૂપ લક્ષમાં ન આવે, જ્ઞાનમાં ન આવે, ત્યાં સુધી એની ચિંતા રહેશે કે આ મન કેમ આમ આમ થયા કરે છે, મન કેમ આમ થયા કરે છે, મનમાં કેમ આમ થયા કરે છે. એની ઉપેક્ષા નહીં થાય, એની અપેક્ષા રહેશે, અને એ જ એને જીવતું રહેવાનું કારણ છે. મન રહિત પદાર્થ નો ઓળખાણ થાય ત્યારે ઓળખાણમાં લક્ષ થઈ જાય છે. એટલે તો શાસ્ત્રમાં એ વાત કરે છે કે પ્રથમ તો નિર્ણય કરવો. તમામ શાસ્ત્રો લક્ષ થવા માટે છે. લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર શીખાય છે? ખરેખર તો આત્મજ્ઞાન પાસે તો કોઈ શાસ્ત્ર જ્ઞાન ની મહત્તા નથી. પણ ખરેખર તો શાસ્ત્ર એ કોઈ ધારણાનો વિષય નથી. શાસ્ત્ર તો શાસ્તા પુરુષની વાણી છે, અથવા બીજી રીતે એની પરિભાષા એમ કરીએ આપણે કે જે અનુભવી પુરુષોએ અનુભવની વાત અનુભવ પદ્ધતિથી કરી હોય તેનું નામ શાસ્ત્ર. તો એવી રીતે જો આપણે અનુભવ પદ્ધતિથી સમજાય તો એ શાસ્ત્ર જ્ઞાન સાચું યથાર્થ, નહીં તો બધી કોરી ધારણા, ટેપ રેકોર્ડર બોલે એમ પછી માણસ બોલે, બોલો ટેપ રેકોર્ડર જડ છે ને આ સમજાવ કે બોલે છે એ જડ છે, એમાં શું ફેર? મનુષ્યને એવો બોજો ઉઠાવવાની કોઈ આવશ્યકતા નથી, કોઈ અનિવાર્ય નથી. એવું શીખવું એ કોઈ અનિવાર્ય નથી. એ શીખે તો જ એને અનુભવ થાય એવું કઈ નથી. ઘણા એ શીખ્યા વગર અનુભવ થઈ ગયા સુગાની જરૂર થી. અને અનુભવ કેસે કરના, તો એમ પૂછે બધા કે અનુભવ કેવી રીતે કરવો? આપણે બધું સાંભળીએ તો છે પણ અનુભવ કેવી રીતે કરવો? તો કે સાંભળવામાં પણ અનુભવ કેમ થાય એના પાયા ગોતવા. કેવો જવાબ દીધો ગુરુદેવ? તું સાંભળેશ પણ તને અનુભવ કેમ થાય એના પાયા ગોતજે. એ સિવાય બીજું કઈ ગોતતો નહીં એમાંથી, તો તને અનુભવ કરતા આવડશે. સીધો સાદો જવાબ. ગુરુદેવ તો એ વાત કરવા માટે એક જાપાનીઝ ઇતિહાસકાર નો દ્રષ્ટાંત આપતા હતા હમણાં છેલ્લા છેલ્લે, કે હિન્દુસ્તાનમાં એક જાપાન નો ઇતિહાસવિદ આવેલો વિદ્વાન, ઐતિહાસિક વિદ્વાન હોય ને એ જાતનો વિદ્વાન આવેલો સંશોધન અર્થે. તો એને હિન્દુસ્તાનના અનેક ધર્મોનું પણ સંશોધન કર્યું, તો એ એમ કરતો કહેતો ગયો છે કે આજે જૈન ધર્મ છે ને એ અનુભૂતિ મૂલક ધર્મ છે કે કેટલી વાર બોલેલા છે પછી પ્રવચન માં, કેમ કે ગુરુદેવ નો તો ખ્યાલ હતો તો કે અજાણ્યા માણસે પણ એટલી હદ સુધી શોધ કરી, અને હિન્દુસ્તાન ના માણસો બધા એમને ઓગે ઓગે હાલે છે, અનુભવ ની મહત્તા નથી સમજતા. આખા જૈન ધર્મ નો સરવાળો મારી ની ગયેલો માણસ સ્ટેટમેન્ટ હતું, એ એકદમ ટોટલ હતો. અને તમે એટલું વાંચ્યું હોય ટોટલ બહુ સારો હતો, એટલે ગુરુદેવ એને રિપીટ કરતા હતા, ઉદાહરણ આપતા હતા. અને સાચી વાત કરી તો કોઈ બી કરનાર હોય એમાં ક્યાં સવાલ છે, જાતનો હતો ક્યાંનો હતો એ ક્યાં પ્રશ્ન, વાત એમ બરાબર કરી છે એમાં કઈ સવાલ નથી. સંપ્રદાય રે ક્યાં જ્ઞાનીઓને સંબંધ હોય છે, કેવળ હોત અસંગ જો ભાસર તને ને પણ, અસંગ છે પરમાર્થ થી પણ નિજ ભાને તેમ. એક ચાર ચરણ માં તો આખો વાત ફેંસલો બોલાવી દીધો છે, કેવળ અસંગ નથી, કેવળ અસંગ નથી એટલે સ્વરૂપે કરીને અસંગ છે, સ્વરૂપે થી તો સ્વરૂપ અસંગ જ છે, પણ સંસાર અવસ્થામાં પોતે ક્યાંય સ્વીકાર્યું છે, મિથ્યાત્વ અવસ્થામાં તે સ્વીકાર્યું નથી. અને જો કેવળ અસંગ હોત અને તારી અવસ્થામાં ગડબડ ન હોત તો તને તને સીધું જ ભાષત કે હું તો અસંગ છું ને, આ કેમ મને સંગવાળો ગણે છે, એને બદલે પોતે સંગવાળો માની જ ચાલે છે કે હું તો શરીર વાળો છું, કુટુંબ વાળો છું, પરિવાર વાળો છું, મા બાપ વાળો છું, કેવળ એમ નથી તારી અવસ્થા, અવસ્થામાં નથી, અવસ્થામાં તો ફેર છે તારો, કેવળ હોત તો અવસ્થા રૂપે પણ એમ હોત તો તને અનુભવ હોત એનો, કે માટે કેવળ એમ રીતે વાત નથી, વસ્તુ સ્વરૂપે કેવળ અસંગ છું મૂળ સ્વરૂપે, પણ અવસ્થા જો વિચારીએ સાથે સાથે તો તો નથી અસંગ મૂળ સ્વરૂપે. અને એનું જયારે ભાન થાય છે ત્યારે તો બરાબર છે, ત્યારે કેવળ અસંગ જ ભાસે છે, કેમ કે પરમાર્થ એવો જ છે, પરમાર્થ કોઈ મૂળ સ્વરૂપ જ્ઞાન, પણ એના ભાન સહિત ની વાત છે, એમની વધર થી વાત નથી એમ કહે છે. સ્લોગન મૂકેલું છે એમ,
સિટી બસ ચાલે છે પાછળ
સ્લોગન હશે, એ લોકો અમુક સ્લોગન લખતા હોય છે, અમુક સ્લોગન અન્ય મતમાં અમુક વાતો તો પ્રસિદ્ધ છે ને, અન્ય મતમાં અમુક વાતો તો જૈન દર્શનમાં જે વાતો એ લોકોએ સ્વીકારેલી વાતો છે, વિવિધનીમાં જે વાતો ગમી એ વાતો એમણે રાખી લીધી, બાકી આગા પાછા થયા એટલે નયા ભાસ થયો, આગા પાછા થયા એટલે નયા ભાસ થઈ ગયો, કે વાતો નય પૂર્વક આવેલી જ છે બધી.
Thank you.
કે તત્વજ્ઞાનનો બુદ્ધિપૂર્વકનો જે અભ્યાસ છે એમાં પ્રયોજનનો વિષય પોતાનો, પરમ પ્રયોજનનો વિષય પોતાનો શુદ્ધાત્મા છે, પોતાનું સ્વરૂપ છે, એ પરમ પ્રયોજનનો વિષય છે. પરમ પ્રયોજન કેમ કે આશ્રય એનો કરવાનો છે, અને આશ્રય ભાવ અથવા પરિણામની શુદ્ધિ, શુદ્ધતા જે પ્રાપ્ત કરવાની છે એ પર્યાય અપેક્ષિત મર્યાદિત પ્રયોજન છે. જ્યાં સુધી પર્યાય શુદ્ધ રહે છે ત્યાં સુધી એનું પ્રયોજન છે શુદ્ધ કરવાનું, એટલે મર્યાદિત પ્રયોજન છે. ત્યારે ત્રિકાળી સ્વરૂપ તો પરમ પ્રયોજન છે, એનો આશ્રય તો ત્રણ કાળમાં છોડવાનો કોઈ વાત જ નથી, એમાં કોઈ બીજી અપેક્ષા પણ નથી. એક સમય પણ તું એનો આશ્રય નહીં કરતો એ અપેક્ષા નથી. આ બે જે પ્રયોજનભૂત વિષય છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા બુદ્ધિપૂર્વક એમાં જો વિપરીતતા આવી જાય તો એને ગ્રહિત વિચારતા કહે છે. આ બે જે પ્રયોજનના વિષય છે એ તત્વજ્ઞાનનો બુદ્ધિપૂર્વકનો અભ્યાસ કરતા એ બંને વિષય આવે ત્યાં કાંઈ જો વિપરીતતા થઈ જાય તો એ બુદ્ધિપૂર્વક ગ્રહેલું દાખલા તરીકે સાધન નથી એને સાધન માનવામાં આવે, એને સાધન માનવામાં આવે. જે પરમાર્થ સાધન છે, તો પરમાર્થ સાધન તો શું છે કે પોતાના સદા જ્ઞાન ને ચારિત્ર જે સમ્યક છે એ જ પારમાર્થિક સાધન છે, એ સિવાય ખરેખર કોઈ સાધન નથી. છતાં એ સિવાયના કોઈ પરિણામને સાધન માન્યું કોઈ પણ અપેક્ષા લઈને તો વિપર્યાસ ઉભો થઈ ગયો, વિપર્યાસ ઉભો થઈ ગયો. એક રીતે ધ્યાનનું કારણ થાય. એવી જ રીતે જે પોતાનું પરમ પ્રયોજનભૂત સ્વરૂપ છે એ જ્ઞાન લક્ષણથી જ્ઞાન ક્રિયાના આધારે સીધું લક્ષ્યગત થવું જોઈએ, રાગની આડ વગર. રાગ હોવા છતાં પણ રાગની આડ વગર એનો ભાવ ભાસવો જોઈએ, પ્રતિભાસ જેવું સ્વરૂપ છે એવું જ પ્રતિભાસવું જોઈએ, તો એ સ્વરૂપ નિશ્ચય છે. એવો યથાર્થ સ્વરૂપ નિશ્ચય થયા વિના શાસ્ત્રમાં દ્રવગુણ પર્યાય શીખી લીધા, ઉત્પાદ ભેદ ધ્રુવ શીખી લીધા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ગુણ ગુણી ભેદ સમજી લીધા અને માની લીધો મને આત્માનો નિશ્ચય થયો એટલે ગ્રહિત મિથ્યા થઈ. કોનું નિમિત્ત પડ્યું લીધું શાસ્ત્ર થયું ગ્રહિત મિથ્યા. જવાબદારીનો વિષય છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો એ પોતે પણ જવાબદારીનો વિષય છે.
પ્રાણી માત્ર નો ઉપયોગ
સામાન્ય
છે. બીજી બાજુ
પોતાનું જ લક્ષ્ય નથી અથવા પોતાના સ્વરૂપનું જ લક્ષ્ય નથી એ જ્ઞાન વિપરીત છે. કે દેહ ને પોતા રૂપે જાણે છે, રાગ ને પોતા રૂપે જાણે છે, માટે જ્ઞાન નો વિપર્યાસ છે અથવા વિભ્રમ છે એને અજ્ઞાન કહીએ. જેને જ્ઞાન ને આત્મા અનન્ય છે તેનું છે ત્યાં ઉપયોગ સામાન્ય જ્ઞાન, સામાન્ય અને એ તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળગોપાલ ને એ જ છે ને, એ જ વાત છે, એ જ્ઞાન સામાન્ય ની વાત છે. કેમ કે વેદન કે અનુભવ ની સામાન્ય માં છે, ત્યાં ત્યાં જ્ઞાન શબ્દ નથી વાપર્યો 17-18 માં, એનું કારણ એ છે ત્યાં અનુભૂતિ તે જ જ્ઞાન છે એમ કહ્યું. આત્મજ્ઞાન ને અનુભૂતિ અનુભૂતિ તે હું એનું નામ આત્મજ્ઞાન કહ્યું, અને અબાળ ગોપાલ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે એમ વાત લીધી છે, જ્ઞાન શબ્દ નો પ્રયોગ નથી કર્યો. હા તો એ શું છે, વેદન છે એ જ્ઞાન સામાન્યમાં છે, એ જ્ઞાન વિશેષ છે, એ જ્ઞાયાકાર જ્ઞાન છે, એમાં તો વિભ્રમ છે આ બાળગોપાલ ને અજ્ઞાન છે, પણ અનુભૂતિ જે છે એ તો અનુભૂતિ છે. કેમ કે જ્ઞાન તો વેદન નો ત્યાગ કરે તો જ્ઞાન નું સ્વરૂપ છૂટી જાય, જો જ્ઞાન સામાન્ય પોતાના સ્વરૂપ નો ત્યાગ કરે તો તો ખલાસ થઈ જાય. એટલે એનો તો કોઈ દિવસ ત્યાગ, સ્વરૂપ નો ત્યાગ તો થતો જ નથી ને, ફક્ત વિશેષ જ્ઞાન માં એનો સ્વીકાર નથી. હા સ્વીકાર એ જ જ્ઞાન છે. હા પણ જ્ઞાન સામાન્ય તો ત્યારે જેમ છે એમ જ છે, જ્ઞાન સામાન્ય તો જેમ છે, વિશેષ જે છે. હા એ અપેક્ષા એ પાછો વાળ સમ્ય જ્ઞાન કર, યથાર્થ જ્ઞાન કર, એ બધું એ અપેક્ષા એ છે. અનુભૂતિ જો વિચારી હા તો અનન્ય છે અથવા સ્વભાવ એમાં વ્યક્ત છે, સ્વભાવ વ્યક્ત છે, સ્વભાવ એમાં વ્યક્ત છે, પ્રગટ છે, સાકાર છે અને અનુભવ ગોચર છે. ત્રણ શબ્દો જયચંદજીએ 246 ના ભાવાર્થમાં વાપર્યા છે, એમાં કાલે કળશ લીધું તો ઉપર 246 નંબર છે. સાકાર છે, પ્રગટ છે, સાકાર છે અને અનુભવ ગોચર છે, એટલે ત્યાં સ્વભાવ અપ્રગટ છે એ વાતે નથી રહેતી ઉપયોગની દ્રષ્ટિએ. અને કેવો છે એનું સ્વરૂપ નિશ્ચિત નથી થતું એવું નથી, સાકાર છે જાણવાથી સિદ્ધિ છે એ વાત કેમ ના લીધી, તો જ્ઞાન તો નામ જ જ્ઞેય પરક છે, પોતે જાણનાર છે, પણ જે જ્ઞેય ને જાણે તે જ્ઞાન એવી પરિભાષા થાય છે. એટલે એક એનું નામ શક્તિ તો જાણવાની પોતાની છે, પણ ઓળખાણ કરવી છે એટલે વેદન થી વાત લીધી, જાણવાથી વાત ના લીધી, ના લીધી. વેદન છે ને એ સ્વપર વેદક નથી, પર ને વેદી ન શકાય, એમાં એક વન સાઇડેડ જ વાત છે. એટલે વેદન અને એ જ એનો ગુણ છે, જ્ઞાન માં જે જ્ઞાન ગુણ છે એ આ જ છે, સ્વને વેદવું તે જ્ઞાન ગુણ છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તું ક્ષમંતે નહીં, 142 ગાથાનું છેલ્લું ચરણ છે, 142 કળશનું નિર્જરાધિકારનું, કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તું ક્ષમંતે નહીં. તું મહાવ્રતનો તપો ભાર કરીને મરી જાય એમ કરીને બધા શબ્દો લીધા છે, તું ગમે એ કર ને બીજું કે, પણ જ્ઞાન ગુણ વિના જ્ઞાનની પ્રાપ્તિ નથી. તું જ્ઞાનમાં જ્ઞાન ગુણ કયો, વેદન કરવું, તે જ્ઞાન જ્ઞાન ને વેદે, તે જ્ઞાન નો ગુણ નહીં, વેદન ની અનુભવ ની મુખ્યતા છે. લક્ષ્મી પ્રધાનતા કયો, અનુભવ પ્રધાનતા કયો, એજ એનો ગુણ છે, એ એનો ધર્મ છે. હા તો જ એને તો જ એને પોતાના વેદન અનુભવ ગોચર થાય, એ જ એની વિધિ થઈને અનુભવ ની વિધિ લક્ષ્મણ દેવ તો એને વેદન સ્વસમ વેદન નો આવિર્ભાવ થાય. જે રાગ નો અંશ સાથે છે એને સવિકલ્પ કીધો છે, વિચાર જ્ઞાન જે છે એમાં જે સાથે સાથે રાગ નું એકત્વ છે ત્યાં સુધી સવિકલ્પ છે. હા, એકત્વ છે અને એની અંદર શું છે કે ભેદ પડે છે. ભેદ જે સ્વભાવ છે એમાં પણ એ દ્રવ્ય છે કે ગુણ છે કે પર્યાય છે એવો વિકલ્પ ઉઠાવે છે, ત્યાં સુધી અનુભવ નથી. એટલે ભેદ ઉપર લક્ષ જતા જ રાગ ની વિકલ્પ ની ઉત્પત્તિ થઈ જાય, રાગાંશ ની ઉત્પત્તિ થઈ જાય, અનિવાર્યપણે અનિવાર્યપણે થઈ જાય છે. એટલે જ્ઞાન અપેક્ષાએ જો, જ્ઞાન અપેક્ષાએ જો તો જ્ઞાનમાં ભેદને નો આશ્રય કરે છે, અવલંબન કરે છે ભેદનો, એ એની ભૂલ છે. અને એ રાગને ઉત્પાદક થાય છે, નિમિત્ત પડે છે રાગ નું ઉત્પન્ન થવા માટે. પણ એવો વિચાર ક્યાં છે ત્યાં? અનંત ગુણો નો પર્યાય નો વિચાર નથી, નિર્વિકલ્પ પણ અનુભવ માં છે. ત્યાં સવિકલ્પ, ત્યાં વિકલ્પ જ નથી, ત્યાં વિકલ્પ નથી. જયારે અતિન્દ્રિય નિર્વિકલ્પ અનુભવ ની પર્યાય છે ત્યારે સવિકલ્પ નથી. જેનું નામ વિકલ્પ આપીએ, અને કૌષ્ટિકાકાર રાજમજી લખે છે કે નિર્વિકલ્પ અનુભવ થયો ત્યારે કોઈ વિકલ્પ રહે છે કે કોઈ વિકલ્પ નથી રહેતો, પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે અને પોતે ઉત્તર આપે છે કે જેનું નામ વિકલ્પ કહીએ એવું કઈ રીતે રહેતું નથી કે એનું નામ નિર્વિકલ્પ છે, એવો ઉત્તર આપ્યો છે. ભલે બંને નું થયું પણ નિર્વિકલ્પ આવે, નિર્વિકલ્પ
શ્રદ્ધા એક નિર્વિકલ્પ ને સ્વીકારે ને, જ્ઞાન બંને
જ્ઞાને બંને પડખાને જાણવા છતાં અવલંબુ કોને? નિર્વિકલ્પ તત્વ. અચ્છા, નિર્વિકલ્પ તત્વને અવલંબુ ત્યારે એની સ્થિતિ શું થઈ? કે જેવું નિર્વિકલ્પ તત્વ હતું એવા સદ્રશ ભાવે એની સ્થિતિ થઈ ગઈ, સદ્રશપણે સ્થિતિ થઈ, માટે એને આપણે નિર્વિકલ્પ કહીએ છીએ. નિર્વિકલ્પ કહેવાનું કારણ શું છે? કે જેવું નિર્વિકલ્પ સ્વરૂપ છે એવા સદ્રશપણે, એવા સ્વાકારપણે, એવા જ આકારપણે, સ્વઆકારપણે એની સ્થિતિ થઈ, માટે એને નિર્વિકલ્પ કહીએ છીએ. નિર્વિકલ્પ કહેવાનું કારણ એ છે. અચ્છા, વધારે સ્પષ્ટ સમજવું હોય નિર્વિકલ્પ પણ, તો વેદન સ્વવિકલ્પ છે કે નિર્વિકલ્પ છે? કયો દેખાય? નિર્વિકલ્પ ભાવમાં એ ભેદ પણ નથી પડતો, નિર્વિકલ્પ વખતે ભેદ નથી પડતો, નિર્વિકલ્પ પરિણતિ માં એ નહીં, નિર્વિકલ્પ ઉપયોગી માં નથી, ભેદ નથી પડતો. અત્યારે સાતા ગણે છે, એકદમ શાંતિ લાગે, પણ વેદન થી શું બતાવો? નિર્વિકલ્પ છે. સવારે પોણા
11 થી પોણા 12 મહાવીર ભગવાન નું જય, સદગુરુ દેવ નું.